નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો. રાજકીય પક્ષો દ્વારા યોજાયેલી ચૂંટણી રેલીઓમાં ટોચના નેતાઓનું સંબોધન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અને તેના પરિણામો અંગે ચર્ચા કરી. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાકની વાટાઘાટો કોઈપણ નિર્ણય કે કરાર વિના સમાપ્ત થઈ. બિહારના કટિહાર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને ભારતના સુજીત કલકલ અને અભિમન્યુ મંડવાલે કિર્ગિસ્તાનમાં રમાઈ રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે સિલિગુડીના ક્વાખલીમાં જાહેર રેલીને સંબોધિત કરશે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જી હુગલીમાં જાહેર રેલી સંબોધન કરશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કટવા, જાંગીપુર અને કુષ્ટમંડીમાં 3 રેલીઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવા માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. શ્રી મોદીએ ભાજપ સત્તામાં આવશે તો તેમણે પારદર્શક વહીવટનું વચન પણ આપ્યું હતું. તો પુરુલિયા અને બાંકુરામાં જાહેર રેલીઓને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ઘુસણખોરીનો ઉલ્લેખ કરીને કહ્યું કે સત્તામાં આવ્યાના 45 દિવસમાં સરહદો પર કાંટાળા તારની વાડ બનાવવામાં આવશે અને તેને માટે જમીન ફાળવવામાં આવશે. તેમણે રાજ્યના ખેડૂતો, અપંગો, વૃદ્ધો અને વિધવાઓ માટે સીધા લાભ ટ્રાન્સફરનું પણ વચન આપ્યું હતું. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ બાંકુરા, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામમાં જાહેર રેલીઓને સંબોધિત કરી હતી. તેમણે લોકોને તેમના પર વિશ્વાસ રાખવા અને ટીએમસીને મત આપવા અનુરોધ કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાતની 2 દિવસની મુલાકાતે છે. ડોક્ટર જયશંકરે ગઈકાલે યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરી અને વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અને તેના પરિણામો અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રીએ ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવામાં યુએઈ સરકારના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ સહકારની સમીક્ષા કરી અને વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે વિચારણા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોક્ટર જયશંકરની મુલાકાત કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીની અખાતી દેશોની મુલાકાત સાથે પશ્ચિમ એશિયામાં વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ વચ્ચે ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના ભારતના પ્રયાસનો એક ભાગ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે ભારતીય ધ્વજવાળું જહાજ જગ વિક્રમ સફળતાપૂર્વક પર્શિયન ખાડીમાંથી પસાર થઈ ગયું છે, જેમાં 24 ભારતીય ક્રૂ સભ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે આ જહાજમાં 20,412 મેટ્રિક ટન LPGનો જથ્થો છે. જહાજ 15 એપ્રિલ સુધીમાં ભારતમાં પહોંચવાની અપેક્ષા છે. સરકારે ડીઝલ પર નિકાસ ડ્યુટી 21.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 55 રૂપિયા પ્રતિ લીટર કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ડ્યુટી પણ 29.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 42 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. દરમિયાન પેટ્રોલ પર નિકાસ ડ્યુટી 0 રહેશે. પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં લગભગ 21 કલાકની વાટાઘાટો બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો કોઈપણ કરાર વિના સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે જણાવ્યું હતું કે ચર્ચાઓ મહત્વપૂર્ણ હતી, પરંતુ કોઈ કરાર થયો નથી. યુએસ વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે મતભેદનું મૂળ વોશિંગ્ટનની તહેરાન તરફની સ્પષ્ટ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની માંગ છે કે શસ્ત્રીકરણ તરફ લઈ જનારી પરમાણુ શસ્ત્રો અથવા ક્ષમતાઓને પડતી મૂકે. તેમણે કહ્યું કે અમેરિકાએ તેના અભિગમને સકારાત્મક અને સદ્ભાવનાપૂર્ણ વર્ણવ્યો હતો, પરંતુ ઈરાને પ્રસ્તાવિત શરતો સ્વીકારી નથી. તેમણે ઉમેર્યું હતું કે હવે ઈરાન સમક્ષ અંતિમ અને શ્રેષ્ઠ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને વોશિંગ્ટન તહેરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અગાઉના નિવેદનમાં તહેરાને સંકેત આપ્યો હતો કે કેટલાક મતભેદો વણ ઉકેલ્યા હોવા છતાં પણ વાતચીત ચાલતી રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_dbad ને ફોલો કરશો. બિહારના કટિહાર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગઈકાલે મોડી સાંજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 31 પર કોઢા બ્લોકના બસગઢા ચોક પાસે એક બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક મોટરસાયકલ સવારનું પણ મોત નિપજ્યું હતું. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે કોઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પૂર્ણિયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ઝારખંડમાં ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓનું એક જૂથ પિકઅપ ટ્રકમાં પૂર્ણિયા તરફ આવી રહ્યું હતું. મુખ્યમંત્રી નીતીશકુમારે આ માર્ગ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના કટિહાર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તો ઉપરાષ્ટ્રપતિએ પણ એક પોસ્ટમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતને ખૂબ જ દુઃખદ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. મધ્યપ્રદેશના કુનુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતમાં જન્મેલી માદા ચિત્તાએ જંગલમાં 4 બચ્ચાને જન્મ આપ્યો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ ઘટનાને દેશના ચિત્તા સંરક્ષણ અભિયાનમાં એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલી આશરે 25 મહિલાની માદા ચિત્તા ગામીની KGP-12 કુદરતી પરિસ્થિતિઓમાં 4 બચ્ચાને જન્મ આપ્યો છે. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં ગઈકાલે એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતના સુજીત કલકલ અને અભિમન્યુ મંડવાલે સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. સુજીતે 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ઉમેદ જોન જાલોલોવને 8-1થી પરાજય આપ્યો હતો. અભિમન્યુએ 70 કિલોગ્રામ કેટેગરીમાં મોંગોલિયાના તોમેર ઓચિરિન તુલગાને 5-3થી હરાવ્યો હતો. અમન સહરાવત 61 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો મુકાબલો કોરિયાના ક્વાંગ મોંગ કિમ સામે થશે. તો મુકુલ દહિયાનો મુકાબલો 86 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં ઈરાનના કામરાન ગાસિમપુર સામે થશે. ભારતની ચંદ્રકોની સંખ્યા હવે 14 થઈ છે, જેમાં 2 સુવર્ણ અને 4 રજત ચંદ્રકોનો પણ સમાવેશ થાય છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
આજે મોટાભાગના અખબારોએ ઈરાન અમેરિકા વચ્ચે થઈ રહેલ વાટાઘાટોના સમાચાર પ્રથમ પાની છાપ્યા છે. નવગુજરાત સમય લખે છે, ઈરાન અમેરિકા વચ્ચે હકારાત્મક સૂરમાં મંત્રણા શરૂ, હોર્મુઝ મુદ્દે મડાગાંઠ જારી. દિવ્ય ભાસ્કર લખે છે, વાટાઘાટોના ટેબલ પર પણ ઈરાન દમદાર, 4 શરતો પર અડગ, હોર્મુઝ પર પણ હક મુખ્ય. સંદેશ લખે છે, 15 વર્ષ પછી યુએસ ઈરાન વચ્ચે સીધી વાટાગાટો. આ ઉપરાંત ગાયિકા આશા ભોસલેના નાદુરસ્ત તબિયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 33,000થી વધારે ફોર્મ ભરાયાના સમાચારો પણ વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો. રાજકીય પક્ષો દ્વારા યોજાયેલી રેલીઓમાં ટોચના નેતાઓનું સંબોધન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી સાથે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અને તેના પરિણામો અંગે ચર્ચા કરી. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાકની વાટાઘાટો કોઈપણ નિર્ણય કે કરાર વિના સમાપ્ત થઈ. અને ભારતના સુજીત કલકલ અને અભિમન્યુ મંડવાલે કિર્ગિસ્તાનમાં રમાઈ રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રકો જીત્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.